પણ પછી કથામાં કુંભકર્ણની સ્ત્રી પણ આવે છે. કુંભકર્ણ યુદ્ધમાં મરાયો અને તેની સ્ત્રી વિધવા થઈ. તે ભગવાન પાસે આવીને કહેવા લાગી, મારા પતિ વગર હવે મને કોનો આશરો? મારે હવે સમય કેમ પસાર કરવો? ભગવાને કહ્યું, તું નાટક ચેટક જોવા જજે. કુંભકર્ણની વિધવાએ કહ્યું, હું ત્યાં નહીં જાઉં, હું પતિવ્રતા સ્ત્રી છું. તમે મારા પતિને હણ્યો છે, તેથી મારે તમારી સાથે વેર બંધાયું છે. એટલે જ્યાં લોકો તમારી કથા કરતા હશે ત્યાં હું જઈશ. કથામાં બેઠા હોય કે હાથમાં મારા લીધી હોય કે જટ કુંભકર્ણની સ્ત્રી નિંદ્રા દેવી આવીને ઊભી રહે છે. બે ચાર રાત્રિના ઉજાગરા હોય તો પણ નાટક સિનેમામાં ઊંઘ આવતી નથી. કથા હસવા માટે નથી, બોધ લેવા માટે છે. શ્રી રામકથા થતી હોય ત્યાં હનુમાનજી મહારાજ અવશ્ય પધારે છે. એકનાથ મહારાજના ચરિત્રમાં એક સુંદર પ્રસંગ છે. એકનાથ મહારાજ સુંદર કાંડની કથા કરી રહ્યા હતા. શ્રી સીતાજીની શોધમાં હનુમાનજી દરિયો ઓરંગી લંકામાં આવ્યા છે. ફરતા ફરતા અશોકવનમાં ગયા છે. શ્રી સીતાજી જ્યાં હોય તે અશોકવન. શ્રી સીતાજી પરાભક્તિનું સ્વરૂપ છે. ભક્તિ હોય ત્યાં શોક ન હોય. એકનાથ મહારાજે કથામાં કહ્યું કે હનુમાનજી જ્યારે અશોકવનમાં આવ્યા ત્યારે ત્યાં વૃક્ષો અને લતાઓ ઉપર ધોરા ફૂલ ખીલી રહ્યા હતા. શ્રી એકનાથ મહારાજની કથા થતી હતી ત્યારે હનુમાનજી નિયમ પ્રમાણે ત્યાં કથા સાંભળવા આવેલા. હનુમાનજીએ પ્રગટ થઈ એકનાથ મહારાજની વાતનો વિરોધ કર્યો. હનુમાનજીએ કહ્યું, મહારાજ તમે ખોટું કહી રહ્યા છો. મેં તે વખતે અશોકવનમાં મારી આંખથી પ્રત્યક્ષ ફૂલ જોયેલા અને તે દોરા નહીં પણ રાતા હતા. એકનાથ મહારાજે કહ્યું કે હું તો મારા સીતારામજીને રીઝવીને કથા કરું છું. મને જેવું દેખાય છે તેવું વર્ણન કરું છું. આ ઝઘડો છેવટે શ્રી રામચંદ્રજી પાસે ગયો. રામજીએ કહ્યું, તમે બંને સાચા છો. ફૂલ હતા તો ધોરા, પરંતુ હનુમાનજીની આંખો તે સમયે ક્રોધથી લાલ થયેલી હતી એટલે એમને તે રાતા દેખાયા. હનુમાનજી રામાયણ સાંભળવા આવે છે. જીવનમાં કોઈ પણ સંકટનો પ્રસંગ આવે તો હનુમાનજીને તમે રામાયણ સંભળાવજો. શાસ્ત્રમાં એવું લખ્યું છે કે જે હનુમાનજીને રામાયણ સંભળાવે છે એને માટે બધા જ ગ્રહો અનુકૂળ થઈ જાય છે. નાની મોટી પનોતી આવે ત્યારે શનિ મહારાજ કેટલાકને ધક્કા મારે છે. હં, શનિ મહારાજ તો દેવ સ્વરૂપ છે. શનિ મહારાજને કોઈ શત્રુ નથી, કોઈ મિત્ર નથી. લોકો કહે છે કે શનિ મહારાજ નડે છે. અરે, શનિ મહારાજ કોઈને નડે નહીં. શનિ મહારાજ તો કરેલા કર્મની સજા કરે છે, માનવને એના પાપની સજા કરે છે. તમે હનુમાનજીને રામાયણ સંભળાવશો તો શનિ મહારાજ રાજી થશે. જે હનુમાનજીને રામાયણ સંભળાવે છે એના પાપ ભરે છે. જગતમાં એવી કોઈ ભાષા નથી જેમ રામાયણ ન હોય. પ્રત્યેક ભાષામાં રામચરિત્રનું વર્ણન થયું છે. જ્યારે જ્યારે તમને ફુરસદ મળે ત્યારે રામાયણનો પાઠ કરો, બીજી વાતો ન કરો. કેટલાક લોકોને એવી ટેવ હોય છે કે જ્યાં થોડી ફુરસદ મળી કે પાડોશીને ત્યાં ગપ્પા મારવા જાય છે. જઈને કહે છે, અમે તમારા ઘેર આવ્યા. પાડોશી કહે છે, બહુ સારું કર્યું આવ્યા તે. પણ પછી એ મનમાં બોલે છે કે તમારું તો બગડ્યું છે, હવે અમારું બગાડવા આવ્યા? વિના કારણ કોઈના ઘેર જવું, કામ પત્યા પછી કોઈના ઘરે વધારે બેસવું એ સારું નથી. વ્યર્થ બેસવું નહીં, જાજુ બોલવું નહીં, શૃંગારનું ચિત્ર જોવું નહીં, શૃંગારની વાત સાંભળવી નહીં, શૃંગારના પુસ્તક વાંચવા નહીં. જ્યારે જ્યારે ફુરસદ મળે ત્યારે હનુમાનજીને રામાયણ સંભળાવો, તમારા પાપ ભરશે, તમારી બુદ્ધિ શુદ્ધ થશે, તમારા ઘરમાં ઝઘડો મટશે. શ્રી રામકથા એ અતિ દિવ્ય કથા છે, જેનામાં સગરા દિવ્ય સદગુણો એકત્રિત થઈ જાય તે પરમાત્મા છે. શ્રી રામ સર્વગુણોનો ભંડાર છે, લક્ષ્મણજી વિવેકનું સ્વરૂપ છે, ભરતજી વૈરાગ્યનું અને શત્રુઘ્નજી સદવિચારનું સ્વરૂપ છે. ભરત અને શત્રુઘ્ન અર્થાત વૈરાગ્ય અને સદવિચાર જો આ અયોધ્યા રૂપી શરીરમાં ન હોય તો દશરથ રૂપ જીવ કૈકેયીને કામને દુર્બુદ્ધિને આધીન થઈ જાય છે. પણ વૈરાગ્ય અને સદવિચાર હોય તો જીવ કામને દુર્બુદ્ધિને આધીન થતો નથી. અયોધ્યા કાંડમાં કોઈને લોભ હોય એવું દેખાતું નથી. રામજીને રાજ્યનો લોભ નથી. ભાઈના સુખ માટે રામજી હસતા હસતા વનમાં ગયા છે તો મળેલું રાજ્ય ભરતજીએ પણ લીધું નથી. ભરતજીએ પણ રાજ્યનો લોભ નથી. ભરતજી કહે છે કે આ રાજ્ય મારા મોટાભાઈનું છે, હું તો એમનો સેવક છું. રામજી વનમાં ગયા, ત્યાં ગુહે પોતાનું રાજ્ય રામજીના ચરણમાં અર્પણ કર્યું છે, પણ રામજીએ તે લીધું નથી. અયોધ્યા કાંડમાં લોભ દેખાતો નથી, તેથી તેમાં યુદ્ધ નથી. રામાયણના 7માંથી 6 કાંડમાં યુદ્ધની કથા આવે છે. બાલકાંડમાં રામજીનું અને રાક્ષસોનું યુદ્ધ, અરણ્ય કાંડમાં ખર દૂષણ સાથે યુદ્ધ, કિષ્કંધા કાંડમાં વાલી અને સુગ્રીવ વચ્ચે યુદ્ધ, સુંદર કાંડમાં હનુમાનજીનો રાક્ષસો સાથે યુદ્ધ, લંકા કાંડમાં રામ રાવણ યુદ્ધ અને ઉત્તર કાંડમાં દિગ્વિજય સમયના યુદ્ધ. આમ પ્રત્યેક કાંડમાં યુદ્ધની કથા છે. માત્ર એક અયોધ્યા કાંડમાં તે નથી. અયોધ્યા કાંડ બોધ આપે છે કે પ્રભુની પધરામણી કરવી હોય, તમારામાં શ્રી રામ નિવાસ કરે તેવી ઈચ્છા હોય, પ્રભુના ચરણમાં જવું હોય તો યુદ્ધ ન કરો. મનમાંથી વૈરને દૂર કરો, કુભાવને ત્યાગો. કદાચ તમારું કોઈ નુકસાન કરે, તમને કોઈ વિના કારણ ત્રાસ આપે તો ભગવાન તમારા એ શત્રુને જોશે. ભગવાન આંધ્રા નથી, પ્રભુના રાજ્યમાં દેર હશે, અંધેર નથી. તમારા શત્રુને ભગવાન સજા કરવાના છે, પણ તમે એના માટે જરાય કુભાવ ન રાખો. અયોધ્યા કાંડ પછી આવે છે અરણ્ય કાંડ. અરણ્ય કાંડ નિર્વાસન બનાવે છે. અરણ્ય કાંડમાં બોધ આપે છે કે ધીરે ધીરે સંયમ વધારીને વાસનાનો વિનાશ કરો. નિર્વૈર થયા પછી પણ વાસના ત્રાસ આપે છે. માનવનું મન અનેક પાપ વાસનાઓથી દૂષિત થયેલું છે. તે ઘણા ભાગે કામ વાસના ભોગવવા માટે જ આતુર રહે છે. અનેક પ્રકારના ભય અને ચિંતાથી વ્યાકુર રહે છે. મન કામાતુર છે, ભયથી વ્યાપ્ત છે અને જાત જાતની ઈચ્છાઓથી પીડિત છે. માનવને દુઃખ આપનાર વાસના છે. યોગાવશિષ્ઠમાં એક ઠેકાણે રામચંદ્રજીએ વશિષ્ઠ ઋષિને કહ્યું છે, તરંતી માતંગ ગચાત તરંગમ રણામ બુદ્ધિમ એ મયી તે ન સુરાહ સુરાસ્ત એવ મનસ્તરંગમ દેહ ઇન્દ્રિયામ બોધિમીમમ તરંતી. ગુરુદેવ, યુદ્ધ ભૂમિ હોય અને સામે શત્રુના પહાડ જેવા મોટા હાથીઓની પંક્તિઓ ખડકાઈ ગઈ હોય, હાથીઓની આવી જબરી સેનાને પોતાના બાહુબળથી છિન્ન ભિન્ન કરી નાખે, પોતાની શક્તિ તે ભેદીને પાર નીકળી જાય તે ઠીક છે. એ નર બહુ હિંમતવાન છે, એનું અંગબળ વખાણવા લાયક છે, પણ એને હું સુરવીર નહીં કહું. મારા મતે સાચો સુરવીર તો તે છે કે જે આ શરીરરૂપી સમુદ્રમાં ઉઠતા મનના તરંગોને, મનની ઈચ્છા આકાંક્ષાઓને, મનના વિકાર વાસનાઓને સંયમથી પાર કરી જાય. જે સંયમી છે તે જ ખરો સુરવીર છે. વાસનાઓ ઉપર જે વિજય મેળવે છે તે જ સાચો પરાક્રમી છે. જે વાસનાનો ગુલામ બની જાય છે તે નિર્ભર છે, તે સંસાર હારી જાય છે, તેના આલોક પરલોક બે બગડે છે. વાસનાને સંયમથી જીતો, વાસનાને ગમે તેટલા ભોગ પીરશો એ કદીએ તૃપ્ત થતી જ નથી. ભોગો ભોગવવાથી તો વાસના વધતી જાય છે. અગ્નિમાં ઘીની આહુતિ આપવાથી જેમ અગ્નિ શાંત થતો નથી પણ વધુ પ્રજ્વલિત થાય છે, તેમ ભોગો ભોગવવાથી વાસના શાંત થતી નથી, વધુ પ્રબળ બને છે. વાસના એવી ભિખારણ છે કે તે ખવડાવનારને પણ ખાઈ જાય છે, એની તૃપ્તિ થતી જ નથી. વિવેક અને સંયમથી જે વાસના શાંત થાય છે, અગ્નિમાં લાકડા નાખો ત્યાં સુધી એ સર્ગે, પણ લાકડા નાખવા બંધ થાય કે અગ્નિ આપ મેરે શાંત થઈ જાય છે. તેવી રીતે વાસનાને ભોગો પીરસ્યા કરો ત્યાં સુધી તે ભભૂક્યા કરે છે, અને ભોગો આપવાના બંધક થાય કે તે આપોઆપ સમી જાય છે. પહેલાં ભાજી ભાખરીમાં જે શાંતિ અને આનંદનો અનુભવ આપણા પૂર્વજને થતો હતો તે આજે બાત બાતના મિષ્ટાનમાં અને મોટર બંગલામાં પણ આપણને થતો નથી. કારણ જેમ જેમ સુખ સગવડ અને ભોગ વિલાસના સાધન વધતા જાય છે તેમ તેમ માનવીની વાસનાઓ પણ વધતી જાય છે. જીવનમાં સાદાઈ સંતોષ અને સંયમ હશે તો જ શાંતિ અને આનંદનો અનુભવ થશે. સુખ ભોગવવાથી વાસના એ જ દુઃખ છે. ભગવાન તમને સુખ આપે તો વિવેકથી પ્રભુનું સ્મરણ કરતા થોડું સુખ ભોગવશો તો વાંધો નહીં. બહુ સુખ ભોગવવાથી તન આરસુ થાય છે, બહુ સુખ ભોગવવાથી મન બગડે છે. વિવેકથી થોડું સુખ ભોગવો પણ અમુક સુખ મારે ભોગવવું જ છે એવો સંકલ્પ ન કરો. સુખ ભોગવવાના સંકલ્પથી મન બહુ બગડે છે. ધીરે ધીરે વાસનાનો વિનાશ કરો. વાસનાનો વિનાશ કરવા માટે થોડા દિવસ પણ ઘર છોડીને વનમાં રહેવાની જરૂર છે. ગૃહસ્થનું ઘર એ કામ ભૂમિ છે. ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ફરે છે. ભોગ ભૂમિમાં ભક્તિ બરાબર થતી નથી. ભોગ ભક્તિમાં બાધક છે. ભોગમાં પ્રતિક્ષણે આનંદ ઓછો થાય છે ત્યારે ભક્તિમાં પ્રતિક્ષણે આનંદ વધતો જાય છે. ભક્તિ કરવા માટે સ્થાન શુદ્ધિની બહુ જરૂર છે. સ્થાનના વાતાવરણની અસર મન ઉપર રહે છે. ગૃહસ્થના ઘરમાં કામના પરમાણુઓ ભરેલા હોવાથી ઘરમાં રહીને પરમાત્માનું સતત ધ્યાન કરવું કઠણ છે. ચિત્ત પૂરી એકાગ્રતાથી પ્રભુ ચરણમાં ચોંટી શકતું નથી. ઘરની એક એક વસ્તુમાં મમતા હોય છે. આંખને એ દેખાય એટલે મોહ થાય છે, વાસના જાગે છે. વળી ગૃહસ્થ ઘરમાં સંભાવ રાખી શકતો નથી. ગૃહસ્થ આશ્રમના વ્યવહારો વિષમતાથી ભરેલા છે, ત્યાં સમતા બહુ રહી શકતી નથી. જ્યાં સુધી સંસારનો સંબંધ છે ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. ધીરે ધીરે સંસારનો સંબંધ ઓછો કરો, સંયમ વધારો. સંયમ વગર ભક્તિમાં આગળ વધાતું નથી. આંખનો સંયમ વધારો, જીભનો સંયમ વધારો, મનનો સંયમ વધારો. જે જોવાની અતિ જરૂર લાગે તે જ જુઓ, ન છૂટકે જ બોલો. સંયમ વગર સુખી થવાતું નથી. જે ઇન્દ્રિયોનો ગુલામ છે તે ભક્તિ કરી શકતો નથી. સંયમ એ સદાચાર વધારો તો ધીરે ધીરે વાસનાનો નાશ થાય, મન શુદ્ધ થાય અને ભક્તિમાં આનંદ આવે. વિલાસી લોકોનો સંગ મનને બગાડે છે, વાસનાને જાગૃત કરે છે. વિલાસી લોકોના સંગમાં રહીને વાસનાનો નાશ કરવો એ અશક્ય છે. થોડા દિવસ પણ વિલાસી લોકોનો સંગ છોડીને એકાંતમાં રહો. શરીર બગડે ને એટલે લોકો હવાફેર માટે જાય છે કે જેથી સારી હવા હોય, સારું પાણી હોય, ત્યાં શક્તિ આવે, શરીર સુધરે. શરીર બગડ્યા પછી જેમ હવાફેર કરવાની જરૂર પડે છે, બગડેલા મનને સુધારવા માટે ઘર છોડીને કોઈ પવિત્ર તીર્થમાં રહેવાની જરૂર છે, એકાંતવાસની જરૂર છે. એકાંતમાં ઈશ્વર ભજન કરો. એકાંત મનને જલ્દી એકાગ્ર બનાવે છે. એક ઈશ્વરમાં સર્વનો અંત કરવો એનું નામ એકાંત. મનને ઈશ્વરમાં એકાગ્ર કરવા એકાંતમાં રહેવાની બહુ જરૂર છે. એકાંતમાં જેનું મન શાંત રહે છે, એકાંતમાં જેને પ્રભુ ભજનમાં થોડો પણ આનંદ આવે છે, એની બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરણ પામે છે, એની વાસનાનો ધીરે ધીરે નાશ થાય છે. વાસના જાગે છે અજ્ઞાનમાંથી. શરીરનું સુખ એ મારું સુખ છે એવા અજ્ઞાનમાંથી વાસના જાગૃત થાય છે. પરમાત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી વાસનાનો વિનાશ થતો નથી. વાસનાથી પાપ થાય છે. પાપનું મૂળ છે અજ્ઞાન. અજ્ઞાનનો વિનાશ જ્ઞાનથી થાય છે. વાસનાનો વિનાશ કરવા માટે જ્ઞાનની જરૂર છે. એકાંતમાં શાંત ચિત્તે પ્રભુ ભજન કરવાથી બુદ્ધિમાં જ્ઞાન સ્ફુરે છે. જ્ઞાન ભક્તિ વધારવા હોય તો થોડા દિવસ ઘર અવશ્ય છોડજો. બારે માસ બંગલામાં રહે તેના જ્ઞાન ભક્તિ વધતા નથી. આજકાલ કેટલાકને ઘરમાં રોજ થપ્પડ પડે છે પણ ઘર છોડીને જતા નથી. છોકરાઓ અપમાન કરે છે છતાં ઘરમાં બેસી રહે છે. અરે, 5 વર્ષનો બાળક ધ્રુવ ઘરમાં જરાક અપમાન થતાં ઘર છોડીને ચાલી નીકળ્યો અને વનમાં તપસ્યા કરીને એણે પરમાત્માના દર્શન કર્યા. વૃદ્ધા અવસ્થા છે, સગરું છોડીને ચાલ્યા જવાનો સમય નજીક છે. માથે કાર બેઠો છે છતાં આ જીવ મોં છોડી શકતો નથી, ઘર છોડી શકતો નથી. વ્યાદ્રિવતિષ્ઠતી જરા પરતી જયંતી રોગાશ્ચ શત્રુવે ઇવ પ્રહરંતી દેહમ આયુ પરિસ્ત્રવતી ભિન્ન ગચાદી વાંભ લોકસ્થાપ્યાહિતમ આચરતી ચિત્રમ. વૃદ્ધા અવસ્થા ભૂખી વાઘણ જેવી છે, તે માનવીની છાતી ઉપર ચડી બેસવા તલપી રહી છે. શરીરમાં અનેક પ્રકારના રોગ શત્રુની જેમ ઘૂસી ગયા છે, એ શરીરને ઉપાડી જવા બેઠા છે. કોઈ એક તરાડ પડેલા ઘડામાં પાણી રાખ્યું હોય અને તે પાણી જેમ ઝડપથી વહી જવા લાગે છે, તેમ માનવીનો જીવનકાર સડસડાટ સરી રહ્યો છે. છતાં માનવને પોતાના હિત અહિતનું ભાન થતું નથી, એ ખરેખર વિચિત્ર છે. ઘડપણમાં ઘરના લોકો બહુ ત્રાસ આપે છે, કોઈ કંઈ સાંભળતું નથી, કયું માનતું નથી. અરે, ઘરમાં ડોસા સાથે વાત કરવા કોઈ રાજી નથી. પશ્ચાત જીવતી જર્જર દેહે વાર્તા કો અપી ન પૃચ્છતી ગેહે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મતે પ્રાપ્તે સન્ની હિતે મરણ નયને રક્ષતી દુકૃત કરણે. ઘરમાં કોઈ ખબર અંતર પૂછતું નથી, છતાં ઘરની આશક્તિ છૂટતી નથી. તમે જેના પ્રત્યે વધુ આશક્તિ રાખશો, તે જ તમને વધુ રડાવશે. સમજીને ઘર છોડશો તો કલ્યાણ છે, નહીં તો કાર ધક્કો મારશે, એટલે ઘર છોડવું તો પડશે જ. અંતકારમાં ગભરાવણ કેમ થાય છે? આ જીવને ઘર છોડવું ગમતું જ નથી, અને યમદૂત જબરજસ્તીથી ઘર છોડાવે છે. જ્યારે ત્યારે છોડવું જ પડશે, છોડ્યા વગર છૂટકો નથી. અરે, ફરજિયાત છોડવું પડશે, અને ત્યારે ત્રાસ થશે, બહુ વેદના થશે. સમજીને ઘર છોડો તે બુદ્ધિમાન છે. તમે સમજીને જ મહિનો બે મહિના ઘર છોડી દો તે શું ખોટું છે? એક બે મહિના કોઈ પવિત્ર તીર્થમાં રહીને પ્રભુનું ભજન કરો. માનવ વનમાં રહીને તપ ન કરે ત્યાં સુધી એના જીવનમાં દિવ્યતા આવતી નથી. શ્રી રામચંદ્રજી રાજા હોવા છતાં વનમાં ગયા છે. વનમાં રામજી દાળ ભાત ખાતા નથી, ફળ ખાય છે, કંદમૂળ આરોગે છે. વનવાસ દરમિયાન રામજીએ અનાજ લીધું નથી. અન્નમાં રજોગુણ છે, રજોગુણમાંથી કામની ઉત્પત્તિ છે. સાત્વિક આહાર વગર કામને મારી શકાય નહીં. સાત્વિક આહાર કરનાર ધીરે ધીરે ઇન્દ્રિયોને કાબૂમાં લાવી શકે છે. જ્યાં સુધી જીભ પર કાબૂ ન આવે ત્યાં સુધી એક એક ઇન્દ્રિયોનો નિગ્રહ કરવાનું કઠણ છે. રામજી વનમાં તપશ્ચર્યા કરે છે. રામજી વનવાસ દરમિયાન કોઈ ધાતુના પાત્રને સ્પર્શ કરતા નથી. તરસ લાગે ત્યારે નારિયેળની કાચલીથી પાણી પીવે છે. શ્રી સીતાજી સાથે છે, છતાં રામજી પૂર્ણ નિર્વિકારી છે, પરિપૂર્ણ સંયમ છે. રામજી ભર યૌવનમાં વનમાં ગયા છે, વૃદ્ધા અવસ્થામાં ગયા નથી. ઘરડા થઈશું ત્યારે તીર્થમાં જઈને ભજન કરીશું એવી વાત ન કરશો. શરીર સબર હોય ત્યારે જ સંયમ વધારો. શરીર દુર્બળ થયા પછી સંયમનો કંઈ અર્થ નથી. વનમાં ગયા ત્યારે રામજીની અવસ્થા 26 વર્ષની હતી. શ્રી સીતામાતાની વય 18ની હતી. ગૃહસ્થ આશ્રમમાં સંયમી જીવનનો આદર્શ શ્રી રામચંદ્રજીએ બતાવ્યો છે. પહેલાં તપ કર્યા પછી રામજી રાજા થયા છે. પહેલાં તપશ્ચર્યા કરી હશે તો માનવ ભોગ ભોગવવામાં સાવધ રહેશે. વનવાસ વિના જીવનમાં સુવાસ આવશે નહીં, સાત્વિકતા આવશે નહીં. અરે, 12 માસ બંગલામાં રહીને કોઈ મહાન થયો નથી. જગતમાં જેટલા સંતો થયા છે તેમના ચરિત્ર વાંચો તો ખબર પડશે કે થોડા દિવસ પણ એ વનમાં રહીને તપ કરે છે. પવિત્ર સંયમી જીવન ગારે ત્યારે વાસના ઉપર વિજય મેળવી શકે છે. અને ત્યારે એ મહાન બને છે. પ્રાચીન કાળમાં મોટા મોટા રાજાઓ પણ રાજમહેલ છોડીને ગંગા કિનારે તીર્થોમાં વાસ કરતા, ઋષિઓના આશ્રમોમાં જતા અને ત્યાં શાંતિ મેળવતા હતા. એવી શાંતિ રાજમહેલમાં કદી ન મળી. વનવાસની બહુ જરૂર છે. શિયાળામાં વસાણું ખાઈને મેળવેલી શક્તિ જેમ આખું વર્ષ ટકે છે, તેમ એકાદ માસ વનમાં રહીને પવિત્ર જીવન ગાળીને કરેલું તપ બાકીના 11 મહિના તમને પાપ કરતા અટકાવશે. અરણ્ય કાંડ બોધ આપે છે, વાસનાનો વિનાશ કરવા માટે થોડા દિવસ વિરક્ત સાધુઓનો સંગ કરો, ભજન આનંદી મહાત્માઓનો સંગ કરો, સાત્વિક જીવન ગાળો, સાદું ભોજન કરો, એકાંતમાં બેસીને પ્રભુના કોઈ મંત્રનું અનુષ્ઠાન કરો, ધ્યાન કરો, જપ કરો. કોઈ ગરીબ વૈષ્ણવને વિષ્ણુ યાગ કરવાની ઈચ્છા થાય તો તે કેવી રીતે કરે? એક વિષ્ણુ યાગ કરવો હોય તો 5-10 હજારનો ખર્ચ થાય છે. ગરીબ વૈષ્ણવ આટલી રકમ ક્યાંથી લાવે? આ માટે આપણા ઋષિઓએ એક સરળ ઉપાય બતાવ્યો છે. શ્રાવણ ભાદરવા માસના પવિત્ર દિવસોમાં ગંગા કિનારે, નર્મદા કિનારે રહીને એક ટંક સાદું સાત્વિક ભોજન કરીને રોજ નિયમથી વિષ્ણુ સહસ્ત્ર નામના પાઠ કરવા. આવી રીતે વિષ્ણુ સહસ્ત્ર નામના 1200 પાઠ કરશો તો તમને વિષ્ણુ યાગ કર્યાનું પુણ્ય મળશે, તમારું મન શુદ્ધ થશે. આ માટે એક પૈસાનોય ખર્ચ કરવાની જરૂર નથી. તમે એવી ઈચ્છા રાખો કે મારે એકાદ મહિનો આખો દિવસ ભક્તિ કરવી છે, એક મહિનો મેં ભગવાનને માટે રાખ્યો છે. કેટલાક લોકો ઘર છોડીને તીર્થમાં જાય છે તો ત્યાં પણ છાપા મંગાવે છે. એમને જાણવાની ઇંતેજારી હોય છે કે અમદાવાદમાં શું થયું, મુંબઈમાં શું થયું. અરે, તારે છાપું જ વાંચવું હોય તો તું ઘર છોડીને અહીં આવ્યો શું કરવા? પારકી પંચાતો કરવાથી, જાણવાથી 100 લાભ. અમદાવાદમાં કંઈ બગડ્યું હોય તો અહીંથી તમે કંઈ સુધારવા જવાના છો? માત્ર વાતો કરવાની. એકાદ મહિનો છાપું વાંચશો નહીં, ઘરનો કાગર મંગાવશો નહીં. મનમાં દૃઢ નિશ્ચય રાખો કે આ મહિનો મેં ભગવાનને માટે રાખ્યો છે. તમારા ઘરને ભગવાન સાચવશે. કેટલાક ઘર છોડીને તીર્થમાં તો જાય છે, પણ ત્યાં ગયા પછી એમને ઘર બહુ યાદ આવે છે કે ઘરમાં છોકરાઓ શું કરતા હશે. તું રામ રામ કરને, ઘર છોડીને આવ્યા પછી ઘરનું સ્મરણ કેમ કરે છે? ભગવાનને માટે જે ઘર છોડે છે તેના ઘરની કાળજી ભગવાનને છે. તમારું નુકસાન નહીં થાય, તમે પ્રભુમાં વિશ્વાસ રાખજો. તીર્થમાં નિવાસ કર્યા પછી ઘરને યાદ કરવું નહીં. તીર્થમાં બેસીને ઘરને યાદ કરવા કરતાં તો ઘરમાં રહીને ઈશ્વર ભજન કરવું સારું છે. તીર્થમાં રહીને લૌકિક વાતો મનમાં રાખવાની હોય નહીં. મનમાં રહેલી વસ્તુ વિઘ્ન કરે છે. જેના મનમાં સંસાર છે એ ઘર છોડીને તીર્થમાં રહ્યો હોય કે જંગલમાં ઝાડી નીચે બેઠો હોય, ત્યાં પણ ચકલા ચકલીનો પ્રસંગ જોવાથી તેના મનમાં પાપ આવે છે. સંસાર છોડીને તીર્થમાં જાઓ, પણ જો સંસાર મનમાંથી કાઢી ન નાખો તો માયા ત્રાસ આપશે, વાસનાઓ સતાવશે. સંસારમાં રહેવાથી પતન થતું નથી, સંસારને મનમાં રાખવાથી પતન થાય છે. વાસના જ માનવને ભવબંધનમાં નાખે છે. વાસના એ જ માનવને સંસારમાં જકડી રાખનારી શૃંખલા છે. વાસનાની પકડમાંથી જે છૂટી જાય છે તે મુક્ત થઈ જાય છે. સંસ્કાર સંસ્કારાગૃહ મોક્ષિષ મિચ્છ છે રયોમયમ પાદમીબંધ શૃંખલમ વંદતી તજ્જા પટુ વાસનાત્રયમ યોધસ્માદ્રી મુક્ત સમુપૈતિ મુક્તિમ. વાસના પર વિજય મેળવવો હોય તો જીવન ખૂબ સાત્વિક બનાવો, જીવનમાં તપશ્ચર્યા કરશો, અરણ્યવાસ કરશો, તો જ કામ રાક્ષસ વાસના રાક્ષસી મરશે. અરણ્ય કાંડમાં સુરપણખા એટલે કે મોહ અને સબરી એટલે શુદ્ધ ભક્તિ મળે છે. ભગવાન મોહને નજર આપતા નથી, શુદ્ધ ભક્તિને જુએ છે. મોહને વાસનાને કાપી નાખો અને શુદ્ધ ભક્તિને અપનાવો. અરણ્ય કાંડ બોધ આપે છે કે વાસનાનો વિનાશ કરવા માટે થોડા દિવસ પણ વનમાં રહેવાની જરૂર છે. વનમાં રહીને વાસનાનો વિનાશ કરવામાં આવે તો પછી ઈશ્વર સાથે મૈત્રી થાય છે. અરણ્ય કાંડ પછી આવે છે કિષ્કંધા કાંડ. કિષ્કંધા કાંડમાં શ્રી રામ સુગ્રીવ સાથે મૈત્રી કરે છે, જેનો કંઠ સારો એનું નામ સુગ્રીવ. કંઠની શોભા આભૂષણથી નથી, પ્રભુના નામ જાપથી છે. જીવ પ્રભુના નામનો સતત જપ કરે તો ઈશ્વર તેની સાથે મૈત્રી કરે છે. જીવ ઈશ્વરની મૈત્રીની કથા કિષ્કંધા કાંડમાં છે. જીવ સુગ્રીવ છે, રામજી પરમાત્મા છે. જગતના કોઈ જીવ સાથે વેર ન કરો અને વધારે મૈત્રી પ્રેમ પણ ન કરો. કોઈ ન મળે તો વિયોગમાં તેને યાદ ન કરો. જગત સાથે વિવેકથી પ્રેમ કરો. પરમાત્મા પ્રત્યે પ્રેમ કેળવવો હશે તો જગતના વિષયોનો પ્રેમ છોડવો જ પડશે. વિષયોને મનથી ન છોડો ત્યાં સુધી બ્રહ્મ સંબંધ થતો નથી. વિષય આનંદ હોય ત્યાં બ્રહ્મ આનંદ સંભવી શકે નહીં. માનવ કાયામાં વિષય આનંદ હોય ત્યાં સુધી બ્રહ્મ આનંદ આવે નહીં. જીવ ઈશ્વર સાથે મૈત્રી ત્યારે કરી શકે છે કે જ્યારે તે કામની દોસ્તી છોડે છે. કામની મૈત્રી છોડો તો રામ સાથે મૈત્રી થશે. માનવ કામની દોસ્તી છોડતો નથી, એને કામ મિત્ર જેવો લાગે છે. એ એવું સમજે છે કે કામ સુખ આપે છે. કામ તો કાચું સુખ છે, સાચું સુખ છે રામ. કામ મિત્ર નથી, શત્રુ છે. ગીતાજીમાં પ્રભુએ ખાસ આજ્ઞા કરી છે, જહિ શત્રુ મહાબાહો કામરૂપમ દુરાસદમ. અર્જુન, તારો શત્રુ બહાર નથી, તારા મનમાં તારી આંખમાં રહેલો કામ એ જ તારો શત્રુ છે. એ જ તને રડાવે છે, એ જ તારા જન્મ મરણનું કારણ બને છે. કામરૂપી શત્રુને તો માર. સુગ્રીવ રામજી સાથે મૈત્રી ત્યારે કરી શકે જ્યારે હનુમાનજી એને મદદ કરે છે. હનુમાનજી એ બ્રહ્મચર્યનું સ્વરૂપ છે. બ્રહ્મચર્યનું બળ મળે તો જીવ ઈશ્વર સાથે મૈત્રી કરી શકે. બ્રહ્મચર્ય વિના ભક્તિમાં આનંદ આવતો નથી, કારણ બ્રહ્મચર્યા વિના મનની એકાગ્રતા થતી નથી. બ્રહ્મચર્ય બળ મળે તો મન સ્થિર થાય છે. શાસ્ત્રમાં તો એવું લખ્યું છે કે એક દિવસ બ્રહ્મચર્યનો ભંગ થાય તેની અસર 40 દિવસ સુધી મન ઉપર રહે છે. કામ અને રામ એક ઠેકાણે રહી શકતા નથી. અંધકાર અને પ્રકાશ એક ઠેકાણે રહી શકે નહીં. જહમ રામમ તહમ કામ નહીં, જહાં કામ નહીં રામ. તુલસી કબહું કી રહી સખીમ રવિ રજની ઇકઠામ. ભાગવતમાં કથા આવી છે કે કંસ અને શ્રીકૃષ્ણ એક ઠેકાણે રહી શકતા નથી. કંસ અને શ્રી કૃષ્ણ જીવનમાં એક જ વાર મળ્યા છે અને જ્યાં મળે છે કે શ્રી કૃષ્ણ કંસને મારે છે. એક જ મથુરામાં માનવ કાયામાં શ્રી કૃષ્ણ અને કંસ કામ સાથે રહી શકે નહીં. કંસ એક કામ છે, રાવણ એક કામ છે, કામ અને ઈશ્વર સાથે રહી શકે નહીં. કામની મૈત્રી છોડો તો પ્રભુ સાથે પ્રેમ થશે. મનમાં કામને રાખો કે ઈશ્વરને રાખો, કામ મનમાંથી જતો નથી ત્યાં સુધી રામ આવતા નથી. મનમાં કામ આંખ વાટે આવે છે, માટે આંખમાં રાવણને કામને આવવા દેશો નહીં. રાવણને 10 મસ્તકો હતા, એનો અર્થ એવો છે કે રાવણ કામ 10 ઇન્દ્રિયોમાં રહેલો છે. સર્વને રડાવે એ રાવણ કામ જીવ માત્રને રડાવે છે. રામ જેવા નિર્વિકારી બનો તો રાવણ કામ મરશે, અને કામ મરશે તો રામ મળશે. જેવું રખેવું રઘુવીર તેહી ઉભરે. રામજીએ જેને સાચવ્યા છે એ કામાંધ થયા નથી. ભગવાન જેને સાચવે છે એ કામને આધીન થતો નથી. એનું મન હર હંમેશ પવિત્ર રહે છે. તમે કામની સાથે મૈત્રી કરશો તો તમે પણ કામી થશો. તમે નિષ્કામ સાથે મૈત્રી કરશો તો નિષ્કામ થશો. ઈશ્વર વિના આખું જગત કામમય છે. જગત સાથે વેર ન કરો, પણ આ જગત પ્રેમ કરવા લાયક નથી. આ જીવ ઈશ્વર સાથે મૈત્રી કરે તો જીવન સુંદર થાય છે. કિષ્કંધાકાંડ પછી આવે છે સુંદરકાંડ. જીવન તેનું સુંદર છે જે નિષ્કામ છે, જે પરોપકાર માટે જીવે છે, જે પરમાત્માને માટે જીવે છે. રાત્રે સૂતા પહેલાં થોડો વિચાર કરો, આજે મારા ભગવાન નારાજ થયા છે કે રાજી થયા છે? આજે મેં કોઈ ગરીબની સેવા કરી કે નહીં? આજે મેં બીજાને કંઈ આપ્યું કે નહીં? અંદરથી નાનો જવાબ આવે તો માનજો કે આજે હું જીવ્યો નથી, મર્યો છું. જીના હૈ ઉસકા ભલા જો ઇન્સાન કે લીએ જીએ, ઓર મરના હૈ ઉસકા ભલા જો અપને લીએ જીએ. જે શરીરનું અને ઇન્દ્રિયોનું સુખ ભોગવવા માટે જ જીવે છે તેનું જીવન જીવન નથી, એ તો મરણ છે. પોતા માટે જીવે એ જીવન નથી. એવા કરતાં મરણ સારું છે. પોતા માટે જીવે, કુટુંબ માટે જીવે, એ તો પશુ ધર્મ છે. કુટુંબનું પોષણ કરતા તો કાગડાને પણ આવડે છે. પત્રાવરા જોઈ કાગડો પણ જાત ભાઈઓને બોલાવે છે. કુટુંબનું પોષણ કરવા માટે આ જીવન નથી, પરોપકાર માટે જીવ્યો એ જ જીવ્યો, બાકી મરેલો છે. સાધારણપણે એવું દેખાય છે કે આ સંસારમાં કોઈ પૈસા માટે જીવે છે, કોઈ સ્ત્રી માટે જીવે છે, કોઈ સંસાર સુખ માટે જીવે છે, પરોપકાર માટે પરમાત્મા માટે બહુ ઓછા જીવે છે. પરોપકાર માટે પરમાત્મા માટે જીવે એનું જ નામ જીવન સુંદર છે. પરમાત્મા સાથે મૈત્રી કરે તો જ જીવન સુંદર બને છે. ભાગવતમાં જેમ દસમ સ્કંદ તેમ રામાયણમાં સુંદરકાંડ છે. સુંદરકાંડ અતિ સુંદર છે. સુંદરે કિમ ન સુંદરમ. સુંદરકાંડમાં શ્રી હનુમાનજી મહારાજની બધી કથા છે. સુંદરકાંડમાં શ્રી હનુમાનજી દરિયો ઓરંગીને લંકામાં ગયા છે. શ્રી સીતા માના દર્શન કરે છે. શ્રી સીતાજી એ પરાભક્તિ છે. પરાભક્તિ હોય ત્યાં શોક રહી શકતો નથી. માટે શ્રી સીતાજી જ્યાં બિરાજે છે તેનું અશોકવન નામ આપ્યું છે. બ્રહ્મદ્રષ્ટિ સિદ્ધ થાય એટલે શોક રહેતો નથી. પરમાત્મા જીવને અપનાવે પછી જીવને શોક કે મોહ કોઈ રહેતા નથી. શ્રી સીતાજીના પરાભક્તિના દર્શન કોને થાય? જેનું જીવન સુંદર બને તેને પરાભક્તિના દર્શન થાય છે. દરિયો ઓરંગીને જે જાય, સંસાર સમુદ્રને જે ઓરંગે તેને શ્રી સીતાજીના પરાભક્તિના દર્શન થાય છે. દરિયો ઓરંગી શકે માત્ર હનુમાનજી, હનુમાનજી સિવાય કોઈ દરિયો ઓરંગી શક્યા નથી. હનુમાનજીની આ દિવ્ય શક્તિ બ્રહ્મચર્ય અને રામ નામના કારણે છે. સમુદ્ર ઓરંગતા હનુમાનજીને રસ્તામાં સુરસા ત્રાસ આપે છે. સારા સારા રસના આસ્વાદની વાસનાવાળી જીભ એ જ સુરસા. હનુમાનજીએ સુરસાનો પરાભાવ કર્યો છે. સંસાર સાગર જેને ઓરંગવો છે તેણે સુરસાને જીતવી પડશે, જીભને વશ કરવી પડશે. પરાભક્તિના દર્શન કર્યા પછી હનુમાનજી લંકાને બારે છે. લંકા શબ્દને ઉલટાવો એટલે થશે કાલ. સર્વને મારનાર કાળને પણ હનુમાનજી બારે છે, મારે છે. હનુમાનજીને કાર મારી શકે નહીં. પરાભક્તિના દર્શનનું એ ફળ છે. હનુમાનજીનું જીવન ભક્તિમય છે માટે એ સુંદર છે. સુંદર કાંડ પછી આવે છે યુદ્ધ કાંડ. જેનું જીવન સુંદર છે એ જ યુદ્ધમાં રાક્ષસોને મારી શકે છે. કામ એ રાક્ષસ છે, ક્રોધ એ રાક્ષસ છે, લોભ એ રાક્ષસ છે, મોહ એ રાક્ષસ છે. યુદ્ધ કાંડમાં રાક્ષસો મરે છે. કેટલાક લોકો એવું સમજે છે કે કામ ક્રોધ ઇત્યાદિ વિકાર રાક્ષસનો વિનાશ થયા પછી ભક્તિ થાય છે. અંદર વિકાર છે ત્યાં સુધી બરાબર ભક્તિ થાય જ નહીં. વિકારોનો વિનાશ થયા પછી હું ભક્તિ કરીશ, આ કલ્પના તદ્દન ખોટી છે, આ અજ્ઞાન છે. ભક્તિ કરશો તો ધીરે ધીરે વિકારો ઓછા થશે. વિકાર સમૂલ જતા જ નથી. કામ ક્રોધાદિ વિકારો છેલ્લા જન્મમાં પણ હોય છે, અતિ સૂક્ષ્મ રૂપે હોય છે. સતત ભક્તિ કરશો તો વિકારો ઓછા થતા જ હશે. ભક્તિ મહારાણીના દર્શન થયા પછી રાવણ મર્યો. ભક્તિ ધીરે ધીરે વધારો પછી જુઓ વિકાર વાસના ઓછા થશે, ધીરે ધીરે એનો વિનાશ થતો જ હશે. ભગવત સ્વરૂપમાં આશક્તિ ન વધારો ત્યાં સુધી સંસારની આશક્તિ છૂટતી નથી, વાસના મરતી નથી. વાસનાના છ દોષ કામ ક્રોધ લોભ મોહ મદ અને મત્સર અજ્ઞાનમાંથી ઉત્પન્ન થયા છે. રામજીના છ ગુણ છે, ઐશ્વર્ય વીર્ય યશ શ્રી જ્ઞાન અને વૈરાગ્ય. રામજીના એક એક સદગુણને માનવ પોતાના હૃદયમાં ઉતારે તો વાસનાનો એક એક દોષ નાશ પામે છે. ભગવાનમાં પૂર્ણ તન્મયતા થાય ત્યારે આ સદગુણો જીવનમાં આવે છે. પરાભક્તિના દર્શન થાય ત્યારે વાસનાનો નાશ થાય. સુંદર કાંડમાં જીવન ભક્તિમય બનાવ્યું છે, પછી યુદ્ધ કાંડમાં રાક્ષસનો વિનાશ કર્યો. યુદ્ધ કાંડ પછી આવે છે ઉત્તર કાંડ. યુદ્ધ કાંડમાં રાક્ષસોનું મરણ થાય તો ઉત્તર જીવન મંગલમય થશે. પિતરવા મોહાણવ હત્વા કામ ક્રોધાદિ રાક્ષસમ રાક્ષસાન શાંતિ સીતા સમાયુક્ત આત્મા રામો વિરાજતે. પૂર્વ કાંડમાં રાવણને મારે તેનો ઉત્તર કાંડ સુંદર બને. જીવનના યૌવન કાળમાં જે કામને મારે તેની ઉત્તરા અવસ્થા સુખમય શાંતિમય બને. જીવનના પૂર્વાધમાં ધીરે ધીરે સંયમને વધારીને રાક્ષસોનો જે સંહાર કરે છે તેને ઉત્તરાર્ધમાં જ્ઞાન અને ભક્તિ પ્રાપ્ત થાય છે. જ્યારે સૂક્ષ્મ વાસનાનો પણ વિનાશ થાય ત્યારે જ્યાં આત્મરામો વિરાજતે ભગવાનના એ પરમધામમાં પ્રવેશ મળે છે, મુક્તિ મળે છે. રામચરિતમાનસમાં ઉત્તરાકાંડમાં કાગભૂષણજી અને ગરુડજી મહારાજના સંવાદની કથા છે. ઉત્તરકાંડમાં જ્ઞાન ભક્તિનો મધુર સમન્વય કર્યો છે. ભૂષણજીએ લોમશ મુનિ સાથેનો પ્રસંગ સગુણ સાકાર સ્વરૂપની આરાધના કરે છે. લોમશ મુનિ નિર્ગુણ બ્રહ્માના ઉપાસક છે. કાગભૂષણજી ઈશ્વરના સગુણ સ્વરૂપના પક્ષપાતી છે. શ્રી રામના અનન્ય ભક્ત છે. બંને વચ્ચે નિર્ગુણ અને સગુણ સ્વરૂપ વિશે વિવાદ થાય છે. ભૂષણજીના દઢ પ્રતિકારથી મુનિ લોમશને બહુ ક્રોધ આવે છે. ત્યારે ભૂષણજી મનમાં વિચારે છે, ક્રોધ કી દ્વૈત બુદ્ધિ, બિનકી દ્વૈત બિનું અજ્ઞાન, માયા બસ પરિચ્છિન્ન જડ, જીવ કી ઇસ સમાન. અદ્વૈત ભાવીને ક્રોધ આવે નહીં. અદ્વૈતમાં એકની જ સત્તા છે, બીજો કોઈ છે જ નહીં. બીજો કોઈ હોય તો ક્રોધ આવે, દ્વૈત ભાવ હોય તો જ ક્રોધ આવે. દ્વૈત ભાવ જ્ઞાનમાં ટકી શકતો નથી. અજ્ઞાન વિના દ્વૈત ભાવ સંભવે નહીં. જ્ઞાની પણ એ ક્ષણમાં ક્રોધ કરી બેસે છે. જ્ઞાનીને પણ માયા બહુ ત્રાસ આપે છે. આવો માયાવશ જીવ એમ કહે છે કે સોહ અહમશ્મી, તે જ હું છું. તો આવું બોલવા માત્રથી કંઈ તે સ્વતંત્ર એવા પરમાત્મા સમાન થઈ શકતો નથી. જડ જીવ એ ચેતન પરમાત્મા થઈ શકે નહીં. કોરું જ્ઞાન સફળ થતું નથી, પણ જીવ જો પ્રભુની સતત ભક્તિ કરે તો તે પરમાત્માના ચરણોમાં સ્થાન મેળવી શકે, માયા પ્રપંચથી બચી જઈ શકે. ભક્ત આગળ માયાનું બહુ ઉપજતું નથી. જ્ઞાનને ભક્તિના સાથની બહુ જરૂર છે. ગરુડજી પૂછે છે કે જ્ઞાન શ્રેષ્ઠ કે ભક્તિ શ્રેષ્ઠ? ત્યારે ભૂષણજી કહે છે, ભક્તિ હિમ જ્ઞાન હિમ નહીં કુછ ભેદા, અભય હરિ હિમ ભવ સંભવ ખેદા. જ્ઞાન અને ભક્તિમાં અંતર નથી, બંને જન્મ મરણના ચક્કરમાંથી છોડાવે છે. તત્વદ્રષ્ટિથી જોતા જ્ઞાનમાં અને ભક્તિમાં અંતર નથી. ભક્તિ દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, ભક્તિ પછી જ્ઞાન આવે છે. ભક્તિ જનિત્રી જ્ઞાનસ્ય, ભક્તિ મોક્ષ પ્રદાયિની. ભક્તિહીનેન યત કિંચિત કૃતમ સર્વમ સત્સમમ. ભક્તિ જ જ્ઞાન રૂપે પરિણમે છે. ભક્તિની ઉત્તર અવસ્થા એ જ જ્ઞાન છે. અપરોક્ષ જ્ઞાનની પૂર્વ અવસ્થા એ જ ભક્તિ છે. ભક્તિ પહેલાં દાસોહમ અને પછી સોહમ થાય છે. આરંભમાં દાસોહમ એવી ભાવના દઢ કરીને ઈશ્વરની આરાધના કરતા સાધકને થાય છે, હવે ભગવાન મારા છે. પહેલાં હું ભગવાનનો અને ભક્તિ વધે ત્યારે ભગવાન મારા, તે પછી અનુભૂતિ વધે છે. દેહભાન ભૂલાય છે ત્યારે હું અને મારું રહેતા નથી, ત્યારે એક ભગવાન જ રહે છે. તે પછી થાય છે કે હું જ ભગવાન છું. આમ દાસોહમમાંથી સોહમ થાય છે. ભક્તિ એ જ્ઞાન અને જ્ઞાન એ ભક્તિ છે. જ્ઞાન અને ભક્તિ એક બને છે ત્યારે જીવન સફળ થાય છે. ભૂષણજી કહે છે, જ્ઞાન માર્ગ બહુ કઠણ છે. જ્ઞાન માર્ગમાં પતન થતાં વાર લાગતી નથી. ત્યારે પ્રભુ ભક્તિ સુગમ સુખદાયી છે. જ્ઞાન માર્ગ અતિ દુર્લભ એવી કૈવલ્ય મુક્તિ અપાવે છે. ભક્તને કૈવલ્ય મુક્તિની ઈચ્છા નથી, એને તો પ્રભુ ચરણમાં સ્થાન પ્રાપ્ત કરીને પ્રભુની નિત્ય સેવામાં રહેવાની ઈચ્છા છે. જો કે એને પણ એ જ પરમપદ પ્રાપ્ત થાય છે જે જ્ઞાનીને પ્રાપ્ત થાય છે. અતિ દુર્લભ કૈવલ્ય પરમપદ સંત પુરાણ નિગમ આગમ બદ્ધ રામ ભજત સોઈ મુકુતિ ગોસાઈ અનિચ્છિત આવી બરી આઈ. અનિચ્છિત ભક્તને કૈવલ્ય મુક્તિની ઈચ્છા નથી, પ્રભુ પાસે ભક્તો ભરતજીની જેમ એટલું જ માંગે છે કે અરત ન ધર્મ ન કામ રુચિ ગત ન ચાહું નિર્બાન જન્મ જન્મ રતિ રામ પદ યહ વરદાન ન આન. ભક્ત ભગવાનના ચરણોમાં રહેવા ઈચ્છે છે, પ્રભુમાં તો તે મળી જ ગયેલો છે. ભક્ત અને ભગવાન જુદા નથી, ભક્ત ભગવાનથી અલગ રહી શકતો નથી. ભગવાનથી એક ક્ષણ પણ વિભક્ત ન હોય તે ભક્ત. નિષ્કામ ભક્તિમાં મુક્તિ કરતાં પણ દિવ્ય આનંદ છે. ભક્તિનો આનંદ જેને મળ્યો નથી તે મુક્તિની આશા રાખે છે. સેવા સ્મરણમાં જેને તન્મયતા થઈ છે તે જ્યાં બેઠો છે ત્યાં તેને મુક્તિ જ છે. ભુસુંડીજીએ જ્ઞાન અને ભક્તિનો સુંદર સમન્વય કર્યો છે. સાત કાંડના સંક્ષેપમાં આ ભાવાર્થ છે. રામકથા અમૃત કથા છે. રામાયણના એક એક અક્ષરનું મનન કરશો તો મન શુદ્ધ થશે. રામચરિત્ર પાપને બારે છે. રામચરિત્ર માનવને સાવધાન કરે છે. સ્વધર્મનું પાલન કરનારને બહુ જ કરવું પડે છે. પ્રાણ ભલે જાય પણ ધર્મ ના જાય એવી ડરતા માનવે જીવનમાં કેળવવી જોઈએ. માનવ ધનને માટે ધર્મનો ભોગ આપે છે. થોડો લોભ થતો હોય તો ધર્મ છોડે છે, અધર્મ કરે છે. પણ ધન મોટું નથી, ધર્મ મોટો છે. માનવ જીવનમાં ધન મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધન ધર્મની મર્યાદામાં રહીને મેળવવું જોઈએ. ધન કરતાં ધર્મ શ્રેષ્ઠ છે. મનુષ્ય જીવનમાં ધનની જરૂર છે, પણ ધન ભૌતિક સુખ આપે છે ત્યારે ધર્મ મનની શાંતિ આપે છે. ધન તો અનેક વાર દુઃખ પણ આપે છે. મનુષ્યને ધન મેળવવામાં તેમાં વધારો કરવામાં તેનું રક્ષણ કરવામાં અને તેનો ઉપયોગ કરવામાં પણ ડગલે ને પગલે પરિશ્રમ ત્રાસ અને ચિંતા થાય છે. ધનનો નાશ થતાં માનવ બહુ દુઃખી થઈ જાય છે. ધન હોય તોય દુઃખ છે, જાય તોય દુઃખ છે. ત્યારે ધર્મ તો આ જીવન સુધારે છે અને પરલોક પણ સુધારે છે. ધર્મ આ લોકમાં શાંતિ આપે છે અને અંતે પરમાત્માના ચરણમાં લઈ જાય છે. ધર્મ એ જ માનવનું સાચું ધન છે, ઉત્તમ ધન છે. ધર્મ એ જ તેનો સાચો મિત્ર છે, સાચો બંધુ છે. મરણ પછી ધન સાથે આવશે નહીં, ધર્મ આવશે. કોઈ પણ સાથ ન આપે, બધા સાથ છોડી દે ત્યારે ધર્મ સાથ આપે છે. એ મૃત્યુના પંથે સાથે આવે છે. વિદ્યા મિત્રમ પ્રવાસેશુ, ભાર્યા મિત્રમ ગૃહેશુ ચ, વ્યાજાતિત સૌષધમ મિત્રમ ધર્મમ મિત્રમ મૃત્યુશ ચ. તમારા બાળકોને ધનનો વારસો ન આપી શકો તો તેમાં કાંઈ નહીં, સારા સંસ્કારનો વારસો આપજો. સંપત્તિથી કદાચ થોડું સુખ મળશે પણ સંસ્કારથી બહુ શાંતિ મળે છે. સારા સંસ્કારથી જે સુખ મળે છે તે સંપત્તિથી મળતું નથી, પૈસાથી જ સુખ મળે છે એવું માનવ સમજવા લાગ્યો, તેથી પાપ વધ્યું છે અને જીવનમાંથી શાંતિ ગઈ છે. પૈસાને મુખ્ય ગણવાથી સદાચાર ગયો, સંસ્કાર ગયા, સાચું સુખ ગયું. પૈસો જ સુખ આપે છે, તેથી અધિક સુખ સંયમથી અને સદાચારથી મળે છે. પૈસાથી શાંતિ મળતી નથી તે પણ એટલું જ સાચું છે. માનવ ધર્મની મર્યાદા તોડે છે, તેથી દુઃખી થાય છે અને પરમાત્મા તેમને વધારે સુખ આપે તો ધર્મની મર્યાદાનું વધારે પાલન કરજો. ધર્મો હિ પરમો લોકે ધર્મ સત્યમ પ્રતિષ્ઠિતમ. વિષ્ણુ સહસ્ત્ર નામમાં ધર્મ એ જ પ્રભુનું નામ આપ્યું છે. ધર્મ ધર્મ વિદુત્તમમ. મહાપુરુષોએ ધર્મની અનેક વ્યાખ્યા કરી છે. પતનથી જે બચાવે છે એને ધર્મ કહે છે. ધારણાત ધર્મ, ધર્મનું પાલન કરે એનું કદી પતન થતું નથી. જે સ્વધર્મ છોડે એનું પતન થાય છે. જેનો જે ધર્મ પરમાત્માએ નક્કી કર્યો છે એને માટે જ એ શ્રેષ્ઠ છે. ઈદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્ય બધી વિધિયતે. શરીર એ ધર્મનું ક્ષેત્ર છે. માનવેતર કોઈ પણ ધર્મનું પાલન બરાબર કરી શકતા નથી. ધર્મ માનવીને પતનથી બચાવે છે. જે સ્વધર્મમાં સ્થિર રહે છે એ પ્રભુને બહુ ગમે છે. ગીતાજીમાં પરમાત્મા એવું બોલ્યા છે, હું સર્વમાં સંભાવ રાખું છું, મારો કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી.